जे कोई सदगुरु समस्या समझी जाए। गुरु महाराज पण एक रहस्य, गुरु महाराज नु स्वरूप, गुरु महाराज नो उपदेश, एमनी वाणी, ये पण एक रहस्य छे। जीवन में घणा रहस्य होय छे, घणी बाबतो उड़ाणनी होय एने रहस्य कहेवामां आवे। तो गुरु तत्व पण एक रहस्य, जे कोई सदगुरु समस्या ए गुरु तत्वना रहस्य ने जे कोई पूर्ण रीते समझे छे एनी बात करवामां आवे। सुखसागर महाराज गुरुदेव अपना जय जय दादा स्वयं बोली रहा है कि जेनी पासे समझण छे गुरु भक्ति, जेम अदे संगे कहू गुरु वेण ने गुरु नी भक्ति समझावी मने के, इतले गुरु गुरु भक्ति नी जेने साची समझ छे समस्या के उकेल અને એ રહસ્ય એ તો જે જાણે તે તે સમજી શકતો હોય। ગુરુની ભક્તિ અને ગુરુનો ગુરુનો શબ્દ, ગુરુને શબ્દે જે વળી ગયા તે વળી છે, મહત્વ છે શબ્દ, શબ્દની અંદર પણ કિંમત અને એક બળ હોય જે આપણે આગળ સત્સંગ કર્યો। तो सदगुरु पण जीवन नी अंदर एक अपना सौने माटे रहस्य छे, अने ए रहस्य ने जे समझे छे तेनी तेनु शुं वर्णन करवू, एना चिन्ह एटले एनो आखो देखाव जुदो, एनु जीवन जुदो होय, एनु वर्तन जुदो, एनो व्यवहार जुदो होय, એના વિચારો જુદા હોય, એની દ્રષ્ટિ પણ, તેના શા કહીએ છે, એના ચિહ્નો કેવી રીતે વર્ણન કરવા, એ અવર્ણનીય અકથનીય। જે કોઈ સદગુરુ સમસ્યા સમજી રહ્યા તેના શા કહીએ, એને ઓળખવો કેવી રીતે, એ એટલો સુંદર રીતે ઓળખાય જે સદગુરુના રહસ્યને સમજે છે એનું જીવન એટલું સુંદર હોય, એટલું ઉચ્ચ કક્ષાનું હોય કે એનું વર્ણન કઈ રીતે કરવું, એના શા કહીએ જેન, એટલે બતાવ્યું છે રહસ્યની અંદર કે એનું વર્ણન આપણે ન કરી શકીએ, એના જે લક્ષણો છે એ ન સમજી શકાય। જેમ ગીતામાં ભક્તના લક્ષણો કયા, ચિત્તપ્રજ્ઞના લક્ષણો કયા, અને 14મા અધ્યાયની અંદર ગુણાતીત પુરુષના લક્ષણ કયા, ગુણાતીત સઉચ્યતે, એમ કરીને ત્રણ ત્રણ વર્ણન કરવામાં આવ્યા। ભક્તનું વર્ણન છે, ગુણાતીત ત્રણ ગુણોથી જે પર છે, સત્વરજ અને તમ એનાથી પર જે આત્મતત્વ, ગુણાતીતના લક્ષણો કયા છે, અને ત્યાર પછી ચિત્તપ્રજ્ઞ જેની બુદ્ધિ ઠરેલ છે તે, અને 16મા અધ્યાયની અંદર દેવાસુર સંપત્તિ એટલે દેવોના લક્ષણ અને આસુરી લક્ષણો બે બતાવ્યા। આમ ગીતાની અંદર ઠેકાણે ઠેકાણે એવા સરસ વિવિધ રૂપો બતાવ્યા છે કે માણસની કઈ સ્થિતિ કઈ અવસ્થા હોય, જુદી જુદી ચિત્તપ્રજ્ઞ અવસ્થા, ભક્તની અવસ્થા, ગુણાતીતની અવસ્થા, આસુરી અવસ્થા, દૈવી અવસ્થા, તો એના લક્ષણો છે બધા એ ચારે ગીતામાં સોજ્યો આટલું મળે। બીજા અધ્યાયમાં 12મા અધ્યાયમાં 14માં અધ્યાયમાં અને 16માં અધ્યાય આ ચાર અધ્યાય. તો અહિયાં ગુરુને ઓળખે એવો ગુરુ ભક્ત, ગુરુનો સાચો પરિચય મેળવનાર ગુરુ ભક્ત, એ જયારે ગુરુને સાચી રીતે સમજ્યા હોય, પચાવ્યા હોય, એના લક્ષણો કેવા હોય એ બાબત. એટલે અહીંયા આગળ ભક્તના લક્ષણો, ગુરુ ભક્તના લક્ષણો બતાવ્યા. બહુ સરસ આ પદ આપણે પહેલી જ વાર જોયું. તો એના માટે કે છે કે તમે સાંભળો, એક ચિત્ત મનને સ્થિર કરીને સાંભળો, એક ચંતે એક મને તમે સાંભળો. સાંભળો આ લક્ષણો તમને કે છે. આપણા શ્રીમુખે ગુરુ મહારાજ સ્વયં કે છે, એવી સદગુરુ છે એમ અહીંયા આગળ સદગુરુની સંજ્ઞા બતાવી. સદગુરુની સંજ્ઞા, એની સ્થિતિ, એની અવસ્થા કઈ છે, એ અવસ્થાનું દર્શન સ્વયં શ્રીમુખે શ્રી મહારાષ્ટ્રીએ આપણને અહીંયા આગળ એના દર્શન કર્યા. એ સદગુરુની સંજ્ઞા છે. એને સમજવા માટે કહ્યું કે એકાગ્રતા જોઈશ, એક ચિત્તથી એક મનથી સાંભળવા. સૌથી પહેલા ચેપી દીધા છે, પછી સંભળાવ. પેલા એકાગ્ર છો, ચંચલ ચિત્ત છો, સ્થિર ચિત્ત છો, મન બહાર જતું નથી ને, બીજો વિચાર જતો નથી ને, ઘેર કામ છે, સમય થઈ ગયો છે, બધું જ એક બાજુ. કબીર કહે છે, જો ઘર ફૂંકે આપનો તો ચલે હમારી. જગતને ફૂંકી મારવું પડશે. જગતને ફૂંકે એટલે જાતને ફૂંકે એટલે જગત ફૂંકાઈ જાય. કર્યો અનુભવ, કર્યો કર્યો કોઈ અનુભવ કે બીક લાગે, કેવો આનંદ આવે અનુભવ. હે અનુભવ આ કર્યો કે ના કર્યો, પ્રયોગ એવો નથી કર્યો. તો એ મજા આવે, જોવાની મજા આવે, બહુ સરસ આનંદ. માત્ર સાક્ષી ભાવથી જીવતા આવડશે. સાક્ષી ભાવથી જીવન જીવીને આપણે, સાક્ષી ભાવથી જીવન જીવતા આવડશે. અને તમે પોતે આ શરીરમાં સાક્ષી ભાવે બેઠેલા છો. શરીર તમે નથી, શરીર તમે નથી, પણ તમે શરીરમાં રહેનારા છો. અને જ્યારે આપણા જ શરીરને આપણે માનસિક રીતે અગ્નિ સંસ્કાર કરતા ને આપણે જોતા હઈએ ને, તે વખત શરીર બળી રહ્યું છે અને એ આપણે જોનારા સાક્ષી છે. અને સાક્ષી ભાવ કહેવામાં આવે છે વેદાંતની અંદર. તો સદગુરુ આપણને પોતાના આત્મા તરફ લઈ જાય છે કે હું શરીર નથી, હું આત્મચૈતન્ય. અને એ રીતે ભલે શરીરમાં રહેતા હોઈએ પણ સાક્ષી ભાવ કહેવાય. શરીરની અંદર એવી આસક્તિ કે એવો અભ્યાસ ન રહેવો જોઈએ કે જેમ ઘરમાં પહેલાના જમાનાની અંદર પાડોશનો વ્યક્તિ જો દિવાલમાં ખીલા મારે ને, તો પેલી બાજુ જઈને કહે ભાઈ રહેવા દો, છાતીને ખીલા વાગે છે. એટલે એક અતિ આસક્તિનું એ કારણ છે. એમ શરીર ભાવની અંદર પણ જ્યારે કંઈ પણ વેદના થાય, ત્યારે વેદના થતી હોય અને આપણે સ્વસ્થ થઈએ, અસ્તા પ્રસન્ન, જો શરીરને આમ થાય છે, પણ એ સ્વસ્થતા ક્યારે આવે? સાક્ષી ભાવ કેવો હોય અને સાક્ષી ભાવ ક્યારે કેળવાય? જે પેલું કહ્યું છે પ્રમાણે કર્યું. કઈ જાતે કઈ બળી જવાના તો નથી, પણ પ્રયોગ કરી જુઓ. આત્મા હું સાક્ષી ચેતના છું, હું શરીર નથી, એવી સમજ આપણામાં આવશે કે સ્મશાનમાં મારું શરીર બળી રહ્યું છે અને હું જોઈ રહ્યો છું. આ માથું દેખાય, પગ દેખાય, જે સ્મશાનમાં ગયા હોય નજીકથી જોયું હોય, એવી રીતે આપણી જાતને જુઓ. જેમ બીજી બીજા મૃતદેહને સુવા આપણે અગ્નિ સંસ્કાર કરી આવીએ છીએ, એમ માનસિક રીતે જે જોયું છે એ પ્રમાણે માનસિકતાથી સાચી રીતે નહીં અગ્નિ સંસ્કાર કરો આપણો પોતાનો. એ શરીર બળતા પછી એને જોનારો કોણ? હું સાક્ષી. એ માત્ર સાક્ષી ચેતના એને કહેવાય. અને એ જ આત્માના આત્માની પ્રતીક, આત્માની અનુભૂતિ. તો ગુરુ મહારાજ આપણને એ એવા માર્ગે લઈ જવા માંગે છે કે જેથી આસક્તિ છૂટી જાય, દેહાધ્યાસ. અને જેને આસક્તિ ને દેહાધ્યાસ છૂટ્યો ને, પછી કોઈ બાબત એની પ્રત્યક્ષ દેખાતી છે તો એને પીડા નહીં થાય, દુઃખ નહીં થાય. થયું તે સૌ પડવાનું જાણો રે, રહેવાનું છે તે ઉર આણો. જે કઈ થયું છે 1200-1500 વર્ષે, એ તૂટવાનું પડવાનું તો છે. શરીર છે 5, 25, 50, 100 વર્ષે પડવાનું નિશ્ચિત છે. આમ દળતા પૂર્વક માત્ર સાક્ષી ચેતના રૂપે થઈ કે સમસ્ત જગત જે કઈ દેખાય છે સ્થાવર જંગમ, એના સાક્ષી થઈને એક નદીના કિનારે ઉભા છો, પ્રવાહ વહેતો જોઈ રહ્યા છે, જોઈ રહ્યા છે, ઘણું બધું એમાં તરતું તણાતું જોઈ રહ્યું, પણ કોઈ એમાં આપણને જરાય દુઃખ નથી થતું, જરાય ક્લેશ નથી થતો, પણ એને ભીજાતા પણ નથી. અચિંતા કઈક એવી ચીજ વસ્તુ તણાતી જોઈ અને આપણે લેવા માટે દોડ્યા ને અંદર પડ્યા તો પલળવાના એ ખરા, પ્રવાહમાં તણાવાના એ ખરા. જ્યાં સુધી તમારો સંબંધ નહોતો અને માત્ર સાક્ષી થઈને ઉભા હતા, ત્યાં સુધી બીજી ઘણી અનેક વસ્તુ તણાતી તરતી ગઈ. જોતા સાક્ષી ભાવ જાય તણાય, પછી એ સાક્ષી ભાવમાં જયારે આસક્તિ થઈ કે આ તો મારે જોઈએ છે, કૂદી પડ્યા. તરતા ના આવડ્યું તો મુસીબત લઈને બહાર નીકળવાની મુસીબત, તણાઈએ તે મુસીબત. તો આ બધું સાક્ષી ભાવ છોડ્યો ત્યારે આવ્યું ને, એમાં તમને અભ્યાસ થયું કે લાવો પકડીએ લઈ આવીએ આપણે બી. તો જગત આખું પ્રવાહ, ધસમસતો પ્રવાહ, કાળના મુખ તરફ જઈ જ રહ્યો છે સતત સતત. અને એ પ્રવાહને માત્ર દ્રષ્ટા થઈને જો જોયા જ કરીશું તો વાંધો નથી આવવાનો, પણ એ પ્રવાહની અંદર તો ઝંપલાવી કૂદી પડ્યા એની પાછળ તણાવવાનું. એટલે અહીંયા આગળ કે છે, માત્ર સાક્ષી બની જોયા કરો, શરીર સાથે જગતના વ્યવહારને પણ સાક્ષી ભાવ, તો જીવન જીવવામાં ક્યારે પણ ક્લેશ નહીં થાય. બિલકુલ સમ શાંતિ. સુરતમાં એક વકીલ હતા, લગભગ 100-150 વર્ષો પહેલા એનું જીવનચરિત્ર લખાયેલું. તે જમાનામાં રોજની 1000 રૂપિયાની પ્રેક્ટિસ, રોજ સંપન્ન માણસ ગણાય, રૂપિયાનું 4 શેર 5 શેર ઘી મળતું, આજે 250 રૂપિયો છે, કિલો નહીં મળતો. ઘણી કાઢજો તો હિસાબ કરો. તો એમણે પોતાના જીવનની અંદર ખૂબ ખૂબ કમાયેલા, ખૂબ બે દીકરા પત્ની, પણ એમણે પરિવારને બેસાડીને કહી દીધેલું, જુઓ 50 વર્ષ પૂરા થશે એટલે હું ગૃહ ત્યાગ કરવાનો. એમની જે કઈ સંપત્તિ હતી બધાને માટે વહેંચી દીધી, રઝડતા રખડતા ભૂખ્યા નથી મૂક્યા. અગાઉથી કહી દીધું, જુઓ આ દિવસે મારો 50 વર્ષ પૂરા થાય અને હું મારા સંકલ્પ પ્રમાણે કરવાનો છું. 50 વર્ષ પૂરા થયા, જન્મદિવસ પૂરો કરી ઘરમાંથી નીકળી ગયા. પછી કોઈ ફરી ઘણું શોધ્યા પણ મળ્યા નથી. પછી લગભગ 15-1 વર્ષમાં એક દીકરો અકસ્માતમાં મરી ગયો અને બીજો કોઈ રોગથી મળ્યો. ભાડ મળી ત્યાં અમુક જગ્યાએ છે, ત્યાં ગાડી સગા સંબંધીઓ પત્ની ગયા. આવું થયું છે, તમે ચાલો પાછા સ્પષ્ટ ના પાડે. એ જે પ્રારબ્ધ અનુસાર, ઋણાનુબંધ અનુસાર જે થવાનું તે થઈ ગયું. હવે હું એની અંદર લેપાવામાં પોતાના બે દીકરા મૃત પામ્યા છે, પત્ની વિધવા છે, પત્ની પણ દુઃખી છે, તેના સાક્ષી ભાવ. જગતના વ્યવહારને, જગતના સંબંધોને સાક્ષી ભાવથી જોતા શીખીશું તો ક્યારે દુઃખી. બે દીકરા મરી ગયા હોય એ બાપ કેવું લાગે, આઘાત કેવો લાગે. પણ એમના સંકલ્પને અમે છોડ્યો તો આ છે સાક્ષી. હંમેશા જીવનની અંદર સાચી સમજણ આવશે. ગુરુજીએ સમજણ આપી, સમજાવ્યા. ગુરુજી આત્મસુખ આપ્યા, તો એ આત્મસુખ પોતાનું સ્વસુખ જેને કહેવાય એ પ્રાપ્ત થાય. અને ક્યારે કે તમે તમારા જીવનમાં માત્ર સાક્ષીતા બને. કઠોપનિષદમાં આખી વાત એ પ્રમાણે, દ્વા સુપર્ણા સયુજાયા સમાન વૃક્ષમ પરિષસ્પજાત. એક વૃક્ષની ડાળી ઉપર, વૃક્ષની ડાળી ઉપર બે પક્ષીઓ બેઠા. એક અત્તા, એક ભોક્તા છે અને એક દ્રષ્ટા. ભોક્તા છે એ પક્ષી ફળ ખાઈને એની અંદરના જે કઈ ભાવો છે એનાથી સુખી દુઃખી થાય. ત્યારે બીજું પક્ષી એ જ ડાળ ઉપર બેઠું, એ નિરાંતે બેઠું, એને કોઈ દુઃખ કે સુખ કોઈ સ્પર્શતા નથી, કશું સ્પર્શ, સ્વસ્થ છે, નિરાંતે છે. ડાળી આ શરીર એક જ વૃક્ષ છે, એની પર આત્મચેતના અને મન જીવભાવે બેઠો. જીવભાવે બનીને જેટલું જેટલું કંઈ ખાવા પીવા જાય છે એટલો દુઃખી થાય, અને આત્મચેતના પણ એ જ વૃક્ષ ઉપર, આ શરીરના વૃક્ષ ઉપર બેઠેલી એની રાત. તો અહીંયા એક ચંતે, એક ચિત્તે, એક મનથી બધા સાંભળો. એની અંદર સદગુરુ મહારાજ એક સંજ્ઞા બતાવે, એવી સદગુરુની ચેન જે કોઈ સદગુરુ ગુરુ મહારાજના રહસ્યને જે સમજે છે એ જ આ રીતે સાક્ષી ભાવને કેળવી શકે છે. અને એવી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ હોય એને કેવી રીતે વર્ણન કરવું, આપણી પણ એક રચનાની અંદર આવો જ એક ભાવ આવે.
તેનું વર્ણન કેવી રીતે કરી શકાય? આમ ગુરુ મહારાજના શ્રીમુખનું જે કંઈ અમૂલ્ય અમૃત આપણને પ્રાપ્ત થયું એ એટલું ઉચ્ચ કક્ષાનું છે, આ ભજન પણ એટલું સુંદર છે, આ પદ પણ એમાં આત્મપદ બતાવ્યું કે જે ઉપાસના કરે છે, સાધન ભજન કરે છે, એના મય બની જાય. જે કોઈ શબ્દે રહ્યા તે શબ્દ જેવા, તેને શબ્દ ન કહીએ એ તો શબ્દ નહીં, કોઈ સાર. બહુ સરસ વર્ણન કર્યું. ફરી ક્યારેક આવશે. જય મહારાજ.